તારીખ 5/6/1992 શ્રી સમયસાર ગાથા 6 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 16
શુદ્ધાત્મા કેવો છે? પ્રશ્ન એ થયો છે કે પોતાનું આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવું છે, એના ઉત્તર રૂપ આ ગાથા કહી છે કે આત્મા અનાદિ અનંત છે એમ પહેલા કહેવાનું છે. સૌથી પહેલા એની શાશ્વતતા વર્ણવે છે કે પોતે શાશ્વત છે. શાશ્વત હોવાથી પોતાના નાશનો જે ભય છે એ ભય કલ્પના માત્ર છે. દોરડીમાં સાપથી સાપની કલ્પનાથી ભય થાય છે એવા પ્રકારનો ભય છે. દોરડી પડી હોય ને લાગે કે સાપ પડ્યો છે, ભયવાન થાય. એથી કાંઈ દોરડી કરડવાની નથી. આત્મા શાશ્વત છે એટલે પોતે શાશ્વત છે એવું જેને ભાસે, એવું જેને અનુભવાય, એને મૃત્યુનો ભય નથી, પોતાના નાશનો ભય નથી એટલે મૃત્યુનો ભય નથી, અને જેને મૃત્યુનો ભય નથી એને બીજો કોઈ ભય નથી. પછી સૌથી વધારે મોટામાં મોટો ભય તો એ ભય ચાલ્યા ગયા પછી તો કોઈ ભય રહેતો નથી. પહેલી જ વાત શાશ્વતતાની લીધી છે અને કારણ કાર્યથી અમૃતચંદ્ર આચાર્ય ભગવાન એનું નિરૂપણ કરે છે કે શા માટે શાશ્વત છે આત્મા. કે જે પોતે પોતાથી જ સિદ્ધ હોવાથી, પોતાથી સિદ્ધ હોવાથી એટલે કોઈથી ઉત્પન્ન થયો નહીં હોવાથી, સિદ્ધનો અર્થ એ કર્યો છે કે જે કોઈના દ્વારા ઉત્પન્ન કરાયેલો નથી. આત્મા કોઈએ ઉત્પન્ન કર્યો નથી, કોઈ જગત કરતા ઈશ્વરે પણ આ જીવને ઉત્પન્ન કર્યો છે. સૃષ્ટિ નિર્માણ કરીને અંદર જીવોની ઉત્પત્તિ કરી છે એમ ખરેખર નથી. પોતે પોતાથી જ સિદ્ધ હોવાથી એટલે પોતાને કોઈ ઉત્પન્ન થવાનું બન્યું નહીં હોવાથી, અનાદિ સત્તારૂપ છે, અનાદિથી હૈયાતીપણે રહેલો છે. પોતે આત્મા અનાદિથી હૈયાતી ધરાવી રહ્યો છે, ક્યારેય નહોતો એમ નથી. ભૂતકાળમાં નજર કરે અનંત અનંત અનંતકાળ પાછળ તો પણ ક્યારેય નહોતો એમ નથી. કોઈ પહેલો સમય નથી એની હૈયાતી. ગમે એટલો પાછળ ભૂતકાળ લંબાવવામાં આવે તો પણ ક્યારે પણ એનો ઉત્પત્તિનો કોઈ પહેલો સમય હૈયાતીનો છે એવું નથી. વિચાર થી પાર જાય એવું પાર જવું પડે એવું નથી. વિચારે તો વિચારની મર્યાદામાં આવે એવું નથી. કેટલો પાછળ જાય, કેટલો પાછળ જાય વિચારીને ગમે ત્યાં જાય. ત્યારે શરૂઆત હયાતીની થઈ છે એમ નથી. અનાદિથી આ આત્મા હયાત છે. કેટલો મોટો ભૂતકાળ છે. કોઈના કારણે અનાદિથી અત્યાર સુધી ટીકો છે કોઈના કારણે નથી. રોટલા તો મનુષ્ય ભાવમાં ખાય છે, નિગુંજમાં કેટલા રોટલા ખાય. જેનું શરીર અંગુણના અસંખ્યાતમાં ભાગનું છે અને એ શરીરમાં જે અનંત જીવોની સાથે રહેલો છે તો એટલો નથી. એ શરીરમાં એટલું શરીર નથી એનું અત્યારે છે. બીજા અનંત જીવો એના જેવા એક શરીરમાં કોમન બોડીમાં સાથે છે એમાં કેટલા રોટલા ખાય છે, છતાં ત્યાં અનંતકાળ સુધી ત્યાં જીવતો રહે છે. વગર રોટલાએ, વગર પાણીએ, વગર શ્વાસોશ્વાસે ત્યાં તો પાણી પીવા માટે મોઢું નથી, રસના ઇન્દ્રિય નથી, ખાવા માટે જીભ દાંત નથી, મુખદ નથી, શ્વાસોશ્વાસનો પ્રાણ નથી. ત્યાં ફેફસા નથી કે શ્વાસોશ્વાસ લઈએ, ક્યાંથી હોય ને જગ્યા ક્યાં, છતાં જીવે છે અનંતકાળ પર્યંત. ત્યાં શરીર બદલતો બદલતો તેવું ને તેવું નિવૃત્તનું શરીર પ્રાપ્ત કરતો કરતો અનંતકાળથી જીવે છે. અત્યારે પણ ત્યાંથી જીવતો 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 જ અત્યારે વિદ્યમાનને મોજુદગી અહીંયાથી ધરાવે છે. વિચાર એ કરવાનો છે કે આનો છેડો શું છે, આવા પરિભ્રમણનો નિવેડો શું છે, એનો વિચાર કરવાનો, એનો વિચાર કરવા માટે આ સ્વાધ્યાય સમય સારા દી છે. ભાઈ પોતે અનાદિનો છે, આગળ ભવિષ્યમાં ક્યારે નહીં હોય એવું નથી, કદી વિનાશ પામતો નહીં હોવાથી અનંત છે. ભવિષ્યમાં ક્યારે પોતે નહીં હોય એવું નહીં બને. જો અનંતકાળ રહેવાનો છે તો એ અનંતકાળ હું કેવી રીતે રહું એની કોઈ વ્યવસ્થા મારે વિચારવી ઘટે છે. અહીંયા ખબર છે કે 150 વર્ષ રહેવું છે તો મકાને એવું ન બાંધવું જોઈએ કે મહિના 15 દિવસમાં પાછું તૂટી પડે અને ફરીને પાછું નવું બાંધવાની માથાકૂટું ભઈ થાય. આપણે 25-50 વર્ષ રહેવું છે તો ઓછામાં ઓછું 150 વર્ષનું મકાન 200 વર્ષ ચાલે એટલું મજબૂત બનાવવું જોઈએ. પાયો નાખે તો પંચ ધાતુ નાખે છે, શું કરવા, આટલું સોનું નાખે, કેટલું એક વાલ ભાર સોનું નાખે, વાલ ભારે ન નાખે, પા વાલ જેટલું, થોડી ચાંદીનો નાખે, એકાદો ચાંદીનો સિક્કો નાખે, થોડો તાંબાનો ટુકડો નાખે, એકાદો મોતી નાખે, એના આધારે મકાન રહેતું છે. એ 5 કટકીના આધારે મકાન રહેતું છે. એની ભાવના એ છે કે મારું મકાન કદી પડે ચાંદીના પાયે ચણું. શાશ્વત રહેવું છે ને તો મકાનને શાશ્વત રાખવું. ભલે આપણે કહેલા જઈએ પણ 2-4 પેઢી સુધી કાંઈ કોઈને વાંધો ન આવે, રિપેરિંગ ખર્ચ પણ ઓછામાં ઓછો આવે એવું મજબૂત બનાવવું જોઈએ. એ અનિત્યતામાં નિત્યતા સ્થાપવા માંગે છે પણ અનિત્ય કદી નિત્ય થતું નથી. પછી અનિત્ય અનિત્ય થઈને વાસ્તવિકપણે અનિત્યતા દેખાવ દે છે ત્યારે જીવને આઘાત એનો લાગે છે, આમ થઈ ગયું, આમ થઈ ગયું. પણ એનો મુદત હતી, એની એમ થવાની મુદત હતી. એક શાશ્વતતાનો અવલંબન આવે અંદરમાં, આધાર મળે કે હું ત્રિકાળ શાશ્વત છું એમ ખરેખર લાગે તો એને મૃત્યુથી માંડીને કોઈ પણ પ્રકારનો ભય ન થાય. સર્વ પ્રકારના ભયથી મુક્તિ થઈ જાય છે, એટલે કે ભયથી ઉત્પન્ન થતા દુઃખથી મુક્ત થઈ જાય છે. ખરી વાત તો એ, ફક્ત એને પોતાનું શાશ્વતપણું છે એનું ભાન હોવું જરૂરી છે. કેટલું એનું ભાન હોવું જરૂરી છે. બસ આ સુખ લાવવા અને દુઃખ ટાળવા માટે બીજું કાંઈ કરવું પડે એવું નથી. શાશ્વતપણાનું બેભાનપણું છે, મૂર્છાગત સ્થિતિ છે એ વિશે, એના બદલે ભાનમાં આવે કે હું શાશ્વત છું, ફક્ત મારે સુખમાં રહેવા માટે મારી શાશ્વત હયાતીને મારી શાશ્વત સત્તાનું વિસ્મરણ કરવું યોગ્ય નથી. આટલી સમજણની વ્યવસ્થા થાય તો અવસ્થા સુખી થાય. સમજણમાં અવ્યવસ્થા હોય તો અવસ્થામાં દુઃખ થાય. બસ સુખ દુઃખમાં બીજું કઈ લેવા દેવાનું નથી. સમજણ ફેરે ફેર છે બધો. જાણકારી તો સમયસર ની છઠ્ઠી ગાથા કેટલી વાર નાખી, કેટલી વાર ગુરુદેવ ની ટેપ સાંભળી, પણ એ પરલક્ષી જાણકારી છે. જાણકારી જાણકારીમાં ફેર છે. થર્ડ પર્સન બીજાની જાણકારી છે, પોતાની જાણકારી નથી. હું શાશ્વત છું એમ પોતાની જાત જો ભેળવવામાં આવે તો એ શાશ્વત સત્તાનો આધાર મળે છે, અવલંબન મળે છે. દુઃખ ચાલ્યું જાય છે, કોઈ ભયનું દુઃખ એને રહેતું. ચાલતો વિષય જેવો વચ્ચે ગમે પોતે શાશ્વત છે, વિકાર હયાતી ધરાવે છે, એનું અવલંબન એના સાચા ભાન થઈ પોતે શાશ્વત છે. બસ આટલું જ એને જોવાનું. મારી હયાતી કદી નાશ પામે એવી નથી. જોવે કે જ્ઞાન પણ સતત ટકી રહ્યો છે કે નહીં, પોતે સતત જીવી રહ્યો છે કે નહીં. ક્યારે નહોતો, વસ્તુની ઉત્પત્તિ ક્યારે થાય? જો વસ્તુની ઉત્પત્તિ પદાર્થની ઉત્પત્તિ ન હોય તો પદાર્થનો નાશ પણ હોવો સંભવતો નથી. એક સમય તે સૌ સમય, એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જોઈ જે કાંઈ જુદું જુદું દેખાય છે કે આ વખતે મનુષ્ય છે, આ વખતે દેવ થયો છે, એ તો અવસ્થા ભેદ છે. બાકી તો એક સમય છે. એ પરતત્વોને જાણ્યા, નવતત્વોને જાણ્યા, એ પરતત્વોને જાણ્યા. જાણવા જાણવામાં ફેર પડે છે. મારું સ્વરૂપ કેવું છે જાણવાનું પ્રયોજન શું? નવ તત્વોને જાણવાનું પ્રયોજન શું? કે પોતાનું મૂળ સ્વરૂપ જાણવું છે, અથવા એ મૂળ સ્વરૂપને મુખ્ય રાખીને, એનો આશ્રય રાખીને. આશ્રયનો અર્થ જ મુખ્યતા છે. નવ જણાય તો યથાર્થ છે, તમને દર્શન અને જ્ઞાનરૂપ છે, અને નહીં કરે એ જાણવાનો કાંઈ અર્થ નથી. એવું ભણતર અનંત વાત કરી લીધું છે. બહુ મજબૂત વાત છે. સર્વ ભયથી મુક્તિ અપાવે એવી વાત છે. એક વચનમાં તમામ ભયથી મુક્તિ અપાવી દીધી. પછી કયો ભય થાય? જેને બાધા નથી કરી શકાતી. એક અંશે બાધા કરે તો સર્વાંશે બાધા કરીને નાશ થાય. શાશ્વત છે એનો અર્થ કે એક અંશે બાધા પણ કરી શકાતી. સર્વથા અવ્યાબાધ સ્વરૂપ છે. મને કોઈ બાધા પહોંચાડી શકે, ઈજા પહોંચાડી શકે, પીડા કરી શકે, દુઃખ આપી શકે, દુઃખ પહોંચાડી શકે એ વસ્તુની સ્થિતિ વસ્તુના સ્વરૂપમાં નથી. એ તો નથી 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 કરીને આવ્યું. એમાં તો કે અનંત 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 જ્ઞાની હદ નથી એટલા સુખ થી ભરેલો પછી કોઈ ચિંતા ન રહી. કાલની ચિંતામાં આજ બગાડે છે. કાલની ચિંતામાં પોતાની આગ બગાડે છે. અથવા જે વર્તમાનનો ઉપયોગ, વર્તમાન કાળનો ઉપયોગ, શાશ્વત સુખ, વર્તમાન સુખ અને ભવિષ્યના અનંત સુખની પ્રાપ્તિ થાય એવી વ્યવસ્થા કરવા માટે વર્તમાન સમયનો ઉપયોગ કરવો જોઈએ, તે કાળની ચિંતામાં બગાડે છે. એ કાલે શું કરશું એ કઈ પાછું ચિંતા કરવાથી કોઈ વ્યવસ્થા કરી શકે છે એવી પરિસ્થિતિ નથી. કોઈ પણ અમસ્તો મફતનો વ્યર્થ ચિંતા કરે છે. વર્તમાન સંભાળવું, વર્તમાનમાં જ પોતાની શાશ્વત હયાતીને સંભાળવી. એવી રીતે સંભાળવી કે વર્તમાન વેદન ગોચર પણે એને સંભાળવી. ક્યાંથી પકડાશે અહીંયાથી? કે જ્યાં વેદાઈ રહ્યો છે, અનુભવાઈ રહ્યો છે, અનુભૂતિ છે, તે જ હું છું એમ એને વર્તમાનમાં પોતાને પોતાની હયાતીની સંભાળ લેવી, ભાનમાં આવવું, મૂર્છા ટાળીને ભાનમાં આવવું. શ્રીમદજીએ 17 વર્ષ પહેલા પહેલામાં પહેલું વચના વચનાવલીમાં પહેલું વચન એ લીધું છે કે રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું, ભાવ નિંદ્રા ટાળી પૂરી રાતની, મોહની રાત્રિ વ્યતિક્રમી ગઈ, જાગવા માટેનું પોતાની હયાતીને સંભાળવા માટેનું પ્રભાત ઉત્પન્ન થયું, પ્રભાત થયું. હવે ભાવ નિંદ્રા ટાળીને જાગૃત થાવ, પહેલામાં પહેલું એ લિખિત. એ ખરેખરું સુપ્રભાત છે. બાકી તો અનાદિથી અંધારામાં જ અટવાયેલો, અજ્ઞાન અંધકારમાં અટવાયેલો, પરિભ્રમણ કરે છે ને ગુથા થાય છે, રજળે છે. સમજણ કેળવવા માટે સ્વાધ્યાય છે, સમજણ કેળવવા માટે સત્સંગ છે. પોતે અજાણ્યો હોવાથી સ્વાધ્યાય અને સત્સંગ દ્વારા પોતાના સ્વરૂપને સમજીને સંભાળે છે. મુઠ્ઠીમાં રાખેલું સોનું કેવું, મુઠ્ઠીમાં રાખેલું સોનું છે. સોનાનું વિસ્મરણ થયું, મેં ક્યાં મૂકી દીધું, હતું મુઠ્ઠીમાં, પણ એને એમ થયું કે ક્યાંક મેં મૂકી દીધું છે, કે મને ગળતું નથી, મળતું નથી. યાદ આવ્યું મારા મુઠ્ઠીમાં છે, મૂકી જરા કડક મારી લીધી. એ વખતે લીલી હતી એ પાડી, કેમ કે કદાચ ઢીલી છે ને હવે હરી જાય ને પડી જાય, બાકી મુઠ્ઠીમાં જ હતું. કે કડક વાળી એનો ભાવ, એનો અર્થ શું છે કે એને સંભાળ્યું, ભાવમાં એને સંભાળી લીધું કે મારું સોનું મારું પાસે છે. સોનું કહો કે સંપત્તિ કહો, મારા ગુણની સંપત્તિ મારી પાસે છે, મારામાં જ મારું ગુણ નિધાન ભરેલું છે. ક્યાંય લેવા જવું નથી, કઈ બનાવવું નથી, કઈ કરવું નથી, છે એને સંભાળવું છે. વિસ્મરણ કરી ગયો છે, અનાદિથી વિસ્મરણ કરી ગયો, કરી ગયો. શ્રુતમાં આગમન, ભગવાનની દિવ્ય ધ્વનિને દ્રવ્ય શ્રુત કહે છે. ગણધરદેવોએ જે 12 અંગની રચના કરી એને પણ દ્રવ્ય શ્રુત કહે છે. અને એમની પરંપરાથી જે સમયસાર આદિ સત્સંગમાંથી જે શાસ્ત્રો રહ્યા, ભાવલિંગી મુનિઓના રચેલા, કોના રચેલા? ભાવલિંગી મુનિરાજના રચેલા, દ્રવલિંગીઓના નહીં, દિંગાભાષીઓના નહીં, એ નિષેધમાં આવી જાય છે. એમના રચેલા જે આગમો છે એને દ્રવસૂત કહેવામાં આવે છે. અને એના નિમિત્તે જે પોતાના સ્વરૂપનું ભાન થાય, નિર્વિકલ્પ શુદ્ધોપયોગમાં મતિ શ્રુત જ્ઞાન અંતર્મુખ થઈને પોતાના સ્વરૂપનો પ્રત્યક્ષપણે અનુભવ કરે, અતિન્દ્રિય જ્ઞાનથી અનુભવ કરે, એને ભાવશ્રુત કહેવામાં આવે છે. એ દ્રવશ્રુતને ભાવે સાંભળ્યું, એવા ભાવે સાંભળ્યું કે એવો ભાવ પ્રગટ થાય એવા ભાવે સાંભળ્યું, માટે એ ભાવશ્રુત છે. દ્રવશ્રુતને જીનવાણી કહે છે. જે દ્રવશ્રુત છે એને જીનવાણી કહેવામાં આવે છે. જેને ભાવશ્રુત પ્રગટ થયું છે એની વાણીને પણ જીનવાણી કહેવામાં આવે છે. કેમ કે ભાવશ્રુત રૂપ જે શુદ્ધ ઉપયોગ છે એનો વિષય અંદર જીનેન્દ્ર, જીન સ્વરૂપે આત્મા છે, જીન સ્વરૂપે આત્મા છે. એ આત્માને સ્પર્શેલી વાણીને જીનવાણી કહેવામાં આવે છે. એ આત્માને સ્પર્શાઈને સર્વજ્ઞ સ્વભાવી છે. જીનેન્દ્ર જેમ સર્વજ્ઞ સ્વભાવ વ્યક્ત છે, અંદર પણ દરેક આત્માને સર્વજ્ઞ સ્વભાવ છે. એ સર્વજ્ઞ સ્વભાવને સ્પર્શીને નીકળેલી વાણી છે, જીનવાણી છે. એમાં એક જ્ઞાની વાણી જીનવાણી કહેવાય ને બીજા જ્ઞાની વાણી જીનવાણી ન કહેવાય એવું કઈ હતું એમ હોય કે અનુભૂતિના આધારે નીકળેલી વાણી છે, અથવા અકષાય સ્વભાવના જોરમાં નીકળેલી, અકષાય સ્વભાવની ભીષ્ટમાંથી નીકળેલી. એ ભીષ લાગતા સ્પર્શાઈને નીકળેલી વાણી છે. પુરુષાર્થી સ્પર્શના થઈ છે ને, અંદર સ્પર્શના થઈ તો પુરુષાર્થી થઈ છે, એટલે એને જીનવાણી કહેવામાં આવે છે. જેનો આધાર જીન સ્વરૂપી આત્મા છે. દિવ્ય ધ્વનિ પણ એ નિમિત્તે નીકળી છે, અને અહીંયા છદ્મસ્થની વાણી પણ જ્ઞાનીની એ નિમિત્તે નીકળી છે. બંનેને નીકળવાની પરિસ્થિતિમાં એની પાર્શ્વ ભૂમિકા, બેકગ્રાઉન્ડ એક સરખું છે, માટે એને જીનવાણી કહેવામાં આવે છે. એટલે એને શ્રુત પંચમી કહેવામાં આવે છે. સર્વજ્ઞ અનુસારીની વાણી હોવાથી વ્યવહારે તે પણ પૂજ્ય છે. એ વાણી પણ વ્યવહારે પૂજ્ય છે. એમ હા, ઇતિહાસ છે. આજથી 2000 વર્ષ પહેલા એટલે થોડો વિશેષ કાળ લઈએ, 1922 પુષ્પદંત અને ભૂતબલી બંને આચાર્યોએ એની તાડપત્ર ઉપર પુસ્તકારૂઢપણે રચના કરી. પ્રથમ દ્રવ શ્રુત, પ્રથમ શ્રુત સ્કંધની રચના ત્યાંથી થઈ. ત્યાર પછી થોડા જ સમયમાં કુંકુંડ આદિ આચાર્યો છે, એમણે સમયસાર પ્રવચનસાર આદિ દ્વિતીય શ્રુત સ્કંધની રચના કરી. એનો ઇતિહાસ લેખો છે, સમયસારના પ્રસ્તાવનામાં એનો ઇતિહાસ લેખો છે. એ શાસ્ત્રો પૂરા કરીને અંકલેશ્વરની અંદર આજે ત્યાં તાળીઓ ઘણી છે. એ જમાનામાં તો ઘણી છે, પણ આજે પણ તાળીઓ ઘણી છે. તાળપત્ર ઉપર લખાય પછી ચતુર્વિધ સંઘ છે એની પૂજા કરવામાં આવી. ત્યારથી જેઠ સુદ પાંચમ શ્રુત પંચમી તરીકે ઉજવવામાં આવે છે. આપણી બાજુ હજી એનો મહિમા ઓછો છે, પણ દક્ષિણની અંદર એનો મહિમા વધારે છે, કર્ણાટકની અંદર છે. તો આજના દિવસે બહુ ઉત્સવથી શાસ્ત્ર પૂજા થાય છે, અને કેટલાક કુટુંબોની અંદર તો શાસ્ત્ર તાળપત્ર ઉપર લખવાની નિયમ પ્રતિજ્ઞા લેવામાં આવે છે કે આજે અમે આ શાસ્ત્ર તાળપત્ર ઉપર લખશું. તાળપત્ર ઉપર લખવાનું કારણ એ છે કે વધારેમાં વધારે ટકે છે, એ પત્ર છે એ વધારેમાં વધારે, આ પાનું છે એ વધારે ટકતું નથી, કાગળ છે એ જલ્દી નાશ પામી જાય છે, સડવા માંડે છે. જે મકાનના દસ્તાવેજો કરવામાં આવે છે, મજબૂત કાગળ જેને બનાવવામાં, બોન્ડ પેપર જેને કહે છે, એનું આયુષ પણ 200 વર્ષથી વધારે નથી. 200 વર્ષે તો એ પણ ખવાઈને નાશ પામે છે. જ્યારે તાડપત્ર 1000 વર્ષ સુધી રહે છે. આજે પણ એ 2200 વર્ષ પહેલાં લખાયેલા તાડપત્રો મૂળ બિદરીની અંદર ષટખંડાગમ તરીકે મોજૂદ છે, હૈયાત છે. એના ઉપર શાહીથી નથી લખતા, પણ લખવાના સાધન આવે છે. મુનિઓ તો કાંટાથી લખે, કેમ કે એ ક્યાં સાધન લેવા જાય. પણ શહેરની અંદર જે કુટુંબોની અંદર અત્યારે તાળપત્રથી શાસ્ત્રો લખાય છે, એના લોખંડની આપણે સુયો આવે છે, એવી પાતળા પોઈન્ટવાળા સુયા આવે છે, સુયા જેવું લાંબુ સાધન હોય છે, એ આમ લખે છે, ખાડો પડી જાય તાળપત્ર ઉપર, ખાડો પડી જાય, કોતરાઈ જાય એ અક્ષર, અને એ પાના હજારો સેંકડો હજારો વર્ષ સુધી ચાલે છે. એવું એ લોકો નિયમ લે છે, આવતી કૃત પંચમી પહેલાં આ શાસ્ત્ર પૂરું કરી નાખવું, આજથી લખવાનું શરૂ કરવું, આવતી કૃત પંચમી પહેલાં એ પૂરું કરવું, પાછા બીજી કૃત પંચમી બીજા શાસ્ત્રનું, એમ એક એક ઘરમાં પેઢી દર પેઢીથી ત્યાં શાસ્ત્રો લખાય છે. અને નાના નાના ગામડામાં ઝૂંપડામાં પણ સેંકડો શાસ્ત્રો હાથના લખેલા તાળપત્રી ઉપરના અત્યારે ત્યાં જોવા મળે છે. એટલું ત્યાં શાસ્ત્રના ભંડારો ભરેલા છે. નાના નાના ગામડામાં પણ સત્શાસ્ત્રોના ભંડારો ભરેલા છે. એ આખા કર્ણાટકમાં પણ જે ધારવાડ જિલ્લો છે, મહારાષ્ટ્રથી નીચે આવતા પહેલો ધારવાડ જિલ્લો છે, એ ધારવાડ જિલ્લાની અંદર તો બહુ જ શાસ્ત્રો લખાય છે, બહુ જ શાસ્ત્રો પડ્યા છે. શાસ્ત્રોની સોનાની ખાણનો જિલ્લો કહેવાય છે. બેંગ્લોરમાં એક દિગંબર નિવૃત્ત ન્યાયાધીશ, દિગંબર હતા, નિવૃત્ત ન્યાયાધીશ હતા, જસ્ટિસ હતા, એ આ વિષયમાં રસ લેતા હતા, એટલે મળવા ગયા. સાત શાસ્ત્ર સર્વેક્ષણ મગજમાં આપણે ચાલતું હતું, તીર્થ સુરક્ષા ટ્રસ્ટમાં, એને બેંગ્લોરમાં મળવા ગયા તો એને એ વાત કરી કે ધારવાડ ડિસ્ટ્રિક્ટ ઇઝ ધી ગોલ્ડન માઇન ઓફ મેનુસ્ક્રિપ્ટ, એ સોનાની ખાણ છે, સત્શાસ્ત્રોની સોનાની ખાણ છે. ત્યાં ઘરે ઘરે તમને, ગામડે ગામડામાં ઘરે ઘરે તમને સંખ્યાબંધ સેંકડો શાસ્ત્ર મળે, એટલા બધા શાસ્ત્રો છે. ત્યાંની યુનિવર્સિટીમાં, ધારવાડ યુનિવર્સિટીમાં અમે ગયા હતા, ત્યાં 600-700 શાસ્ત્રો તો યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં જૈન શાસ્ત્રો પડેલા છે. જૈનનો જુદો વિભાગ છે, જૈનોલોજી, 600 શાસ્ત્રો પડ્યા છે. તામિલનાડુમાં ઘણા શાસ્ત્રો છે, ત્યાં જોવા ગયા હતા. મદ્રાસથી નીચે લગભગ 125 માઇલ સુધી ગયા હતા. જુદા જુદા ગામમાં જે મંદિરો છે, જે મોટા જીવન ચિદમ્બરમ ને એવા જે ગામ છે, ત્યાં તો ત્યાં મોટા જૈન મંદિરો છે, જૈન કાંચી કહેવાય છે, એના ભંડારમાં ઘણા શાસ્ત્રો હતા. એક ભંડાર જોયો હતો, કેટલાય શાસ્ત્રો પડ્યા હતા, સેંકડો શાસ્ત્રો હતા. કોઈ સંભાળનાર ચૂંટ ચડે છે, એ બધા તામિલ ભાષામાં લખાયેલા છે. અને આ બધા કન્નડ ભાષામાં લખાયેલા છે. તો જ્યાં જે પ્રાંતની ભાષા ચાલતી હોય એ લિપિમાં લખાય છે. કન્નડ અને તામિલ લિપિની અંદર હજારો શાસ્ત્રો આજે મોજૂદ છે. સાતમા આઠમા સૈકામાં બન્યું છે ને, સાતમા આઠમા સૈકામાં અહીંયા વલ્લભીપુરમાં લખાણા છે, આજથી 1500 વર્ષ પહેલા. પણ દિગંબર શાસ્ત્રોની ઉત્પત્તિ એ પહેલાં 700-800 વર્ષ પહેલાં પુસ્તકારૂઢ ગ્રંથારૂઢ થવાનું ચાલુ થઈ ગયું હતું. પછી આ જુદા પીડા પછી અમુક વર્ષે 600-700-800 વર્ષે એ લોકોએ પણ શરૂઆત કરી. કેમ કે એ લોકોને બધાની સ્મૃતિ તો ઘસાતી જાય છે, જેમ જેમ કાળ ઉતરતો જેમ સ્મૃતિ ઘસાતી જાય છે. એ લોકોએ પણ શાસ્ત્ર રચના કરી. પણ એમના ઇતિહાસને આ ઇતિહાસમાં નોંધ એટલા માટે લેવામાં આવતી નથી, એક જુદો પંથ શરૂ થઈ ગયો. એવું છે કે આમાં બધા તો આત્મા છે, આમ તો પાત્રો શું બધા આત્મા છે, પણ ઉપાસનાની રીત ફરી જાય છે. બુદ્ધિપૂર્વક ઉપાસનાની રીત બદલી જાય છે ત્યારે માર્ગ આખો બદલાઈ જાય છે. એ માર્ગ પુનમાર્ગ થઈ જાય છે. જરા કઠણ પડે એવો વિષય છે, પણ માર્ગ રહેતો નથી, એ માર્ગ માર્ગ થઈ જાય છે. એ પછી પુનમાર્ગમાં ઉન્માર્ગના આડે રસ્તે ચાલ્યો જાય, ખાનદાની છોડીને એનું કામ જ એ હોય, દાન ચોરી કરો, પાઠ કરો, ચોરી કરો, ડેકોરેટીસ કરો, ખંખરાબા કરો, પછી કોઈ ઘરે દીકરા દીકરીના સપણ માટે આવે ત્યારે પૂછે, ભાઈ તમારે સગા સંબંધી જરા કેટલા ભાણવા માટે પૂછું છું, કેટલા ભાઈને તમે ઓલાની ગણતરી ન કરાવે કરાવે કેમ એ પૂછે. એમ તમે ચાર ભાઈ, ત્યારે બીજા ભાઈઓ શું કરે છે, ક્યાં પૈણા છે, એ લોકોનો સગા સંબંધીઓ કોણ, હે લોકોને દેખાડવા જેવા હોતા નથી ને રહેતા, એટલે વાત કરીને જણાવે, પાંચ ભાઈ તો અમે ચાર છીએ, ફલાણા આમ કરે છે, ફલાણા આમ કરે છે, અને ત્યાં પૈણા છે, અને આ ગામમાં ફલાણા શેઠના દીકરી અમારે ત્યાં છે, ફલાણા આ ગામમાં અમારા આ શેઠ છે, ફલાણા આ અમારા સાજી છે, એમ ગણાવે, ઓલાને ગણાવે. ભાઈ મટાડવાનો પ્રશ્ન પણ શું. અને અહીંયા તો વિશાળતા એવી છે કે કોઈ ગમે તે રસ્તે ગયા હોય એને પૂરેપૂરો આવકાર અને આદર આપો. કાલનો ભૂલેલો આજે ઘરે આવી શકે છે, એટલે એના માટે કદી દરવાજો બંધ કરાય નહીં. તમે અહીંયા બેઠા છો એનો એ પુરાવો છે, બરાબર છે. અહીંયા તમારી વિધિ માનતા છે એ એનો પુરાવો છે. કોઈના પ્રત્યે બધા જ આત્મા હોવાથી કોઈ આત્મા પ્રત્યે તિરસ્કાર વૃત્તિ કરવાની હોય શકે. એક ન્યાય તો બધા સાધર્મી છે, સમાન ધર્મ ધરાવતા હોવાથી, ગુણધર્મો સમાન ધરાવતા હોવાથી બધા સાધર્મી છે. અને મૂળ સ્વરૂપે બધા ભગવાન આત્મા છે, કોઈ જાત પાત એમાં છે. આ નીચી જાતિના ના ઊંચી જાતિના એ વાત જૈન ધર્મ માને છે. અહીંયા જાતમાં ને જાત પાત, આત્માની જાત સિવાય કોઈ જાત એને પ્રભુ છે, બધા પરમાત્મા છે. અને એ નજરે જોવા યોગ્ય છે. દેવચંદજીએ ગાયું કે નહીં, પ્રભુ તુમ જાણદ રીતિ, સૌ જગ દેખ તાહો લાલ, નિજ સત્તા એ શુદ્ધ સૌને ભગવાન જીનેન્દ્ર ને જોવાની આ કાર્ય પદ્ધતિ તો આવી જાય કે આપ તો બધા એને શુદ્ધ સત્તા એ જુઓ છો, કોઈને સંસારી જોતા નથી, કોઈને તિરેન્દ્ર જોતા નથી, કોઈને મનુષ્ય જોતા નથી, કોઈ બીજી રીતે કોઈ કર્મજનિત પર્યાય જોતા નથી, શુદ્ધ નિષ્કર્મ અવસ્થા એ જુઓ છો. એવી આપને જાણવાની રીત જોઈને અમારે પણ એ રીત કેવી છે, બીજી રીત છે, ખોટી રીત છે, એ ખોટી રીત અમારે છોડી દેવી. એ શુદ્ધ સત્તાની વાત ચાલે છે, આત્મા પોતે અનાદિ શુદ્ધ સત્તા એ અનાદિ અનંત બિરાજમાન છે અને તે નિત્ય ઉદ્યોત રૂપ છે. નવો એનો ક્યારે ઉદ્યોત નવો થાય એમને સદા એ ઉદ્યોત રૂપ છે, તેથી તે ક્ષણિક નથી. સદાય ઉદ્યોત રૂપ હોવાથી, સદાય પ્રકાશમાન હોવાથી, પોતાના સ્વરૂપે પોતાની હયાતીને એ સદા સદા પ્રકાશી રહ્યો હોવાથી એનામાં ક્ષણિક પણ નથી. અથવા જે ક્ષણિક અંગ છે, ઉત્પાદ વેરૂપ જે ક્ષણિક અંગ છે, તે અવલંબનને યોગ્ય નથી, આધારને યોગ્ય નથી. નાયક સ્વરૂપમાં એ ઉત્પાદ જઈ ન લીધા, નાયક સ્વરૂપમાં ઉત્પાદ નિત્ય ઉદ્યોગ રૂપ છે એમ લીધું છે, નિત્ય પડતું લીધું છે, નિત્ય પડતા ને હારે નથી. નિત્ય ઉદ્યોગ રૂપ હોવાથી ક્ષણિક નથી અને સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે. કેવું છે? સ્પષ્ટ વિષદ નિર્મળ પ્રકાશમાન નૂરનું આવ્યું છે, પ્રકાશમાન જ્યોતિ છે, જ્ઞાનની જ્યોતિ છે, નિર્મળ જ્ઞાનની જ્યોતિ છે, જે સદા સ્વસંવેદનમાં આવી રહ્યો છે. અનુભવ થાય ત્યારે સ્વસંવેદમાં આવે છે એમ ન લીધું, અબાલ ઉપાસને સદા સ્વસંવેદ અનુભૂતિ કરવી ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો. કોણ કરી રહ્યો છે? કે આત્મા પોતે કરી રહ્યો છે. રાગમાં હું પણ થાય છે તે અયોગ્ય સ્થાનમાં થાય છે, કેમ કે એ કરવા યોગ્ય ભાવ છે, તેમાં હું પણ સ્થાપવાથી રાગના નાશે પોતાનો નાશ અનુભવમાં આવશે, જેને ભાવ મરણ. શરીરમાં હું પણ સ્થાપ્યું છે તે અયોગ્ય સ્થાનમાં હું પણ સ્થાપ્યું છે, શરીરનો નાશ થવાથી મૃત્યુ થતી દુઃખ છે, મારો નાશ થઈ ગયો. છતાંય તે દ્રવ્ય નાશ થવાનો નથી, ભાવે મરણ થવા છતાં અને શરીર ત્યાગનું દ્રવ્ય મરણ કહેવા છતાં આત્મદ્રવ્યનો નાશ થતો, આત્મદ્રવ્યને દ્રવ્ય મરણ મરણ જેવી જગતમાં કોઈ ચીજ નથી, એ ખાલી કલ્પના છે. શું? ખાલી કલ્પના છે, મરણ જેવી કોઈ ચીજ જ નથી. આ કપડું પહેરતા પહેરતા ઝડી જાય, 2 વર્ષ ટકવું જોઈએ, એના બદલે 4 વર્ષે પણ સ્થાન ઝડ્યું હોય થોડું ઘણું, તો પછી એને બદલવાનું દુઃખ થાય છે. કઈ નહી, હવે તો આ જળી ગયો, હવે તો બદલવું જ જોઈએ ને. નવું પહેરવાની હોશ થાય છે, બદલીને નવું પહેરવાની હોશ થાય છે. ખાતરી કરું છું, નવું એમ જે શરીર જર્જરિત થાય છે, વૃદ્ધાવસ્થામાં જર્જરિત થાય છે, તો એ કપડું બદલવામાં તમે શુક્રવાર દુઃખ થાય છે. કપડું બદલવાની વાત, એટલું કપડું નથી બદલવાનું, તથા કુટુંબ પરિવાર છોડીને બીજે જવું પડે, એ છોડવું ગમતું એવું સ્પષ્ટ પ્રકાશમાન જુટે છે. એવો જે જ્ઞાયક એક ભાવ છે, એવા ભાવ સ્વરૂપે જે આત્મા છે તે ભાવથી પકડ્યો છે, એવા આત્માને જ્ઞાયક ભાવથી ગ્રહણ કરવો. હું જ્ઞાયક ભાવ છું એમ ગ્રહણ કરવો, ગ્રહણ કરવા માટે આ મુખ્ય ભાવ છે. સ્વરૂપ ગ્રહણ કરવા માટે જ્ઞાયક પણ એ મુખ્ય ભાવ છે. સમયસારમાં આત્માને જ્ઞાયક કહીને આચાર્ય મહારાજે એમ કહ્યું કે અમે આત્માને જ્ઞાયકપણે સ્વરૂપ ગ્રહણ કરેલું છે. જેણે સ્વરૂપ ગ્રહણ કરવું હોય તેને આત્માનો જ્ઞાયકપણે અભ્યાસ કરવો, જ્ઞાયક આત્માનો જ્ઞાયકપણે અભ્યાસ કરવો એમ આવે છે. નાયકનો નાયકપણે અભ્યાસ કરવો, અત્યારે હું મનુષ્ય મનુષ્યપણે અનુભવનો અભ્યાસ કરે છે એના બદલે નાયકપણે નાયકનો અભ્યાસ કરવો, આ પ્રયત્ન અનુભવનો અભ્યાસ કરવો, અનુભવવા માટેનો પ્રયત્ન, વારંવારનો પ્રયત્ન એને અભ્યાસ કરવામાં એવો જે એક નાયક ભાવ છે. એટલા માટે કીધું છે કે હું સ્પષ્ટ કરીએ તો કોઈ એમ કે આત્મા તો આનંદ સ્વરૂપ પણ છે. આત્મા તો આનંદ સ્વરૂપ છે તો એમ ગ્રહણ નહીં થાય, એમ ગ્રહણ નહીં થાય. કેમ કે ગ્રહણ કરવા માટે ત્યારે તારે વર્તમાન પ્રવેશ દ્વાર જોશે. એ આત્મામાં વ્યાપે વ્યાપક ભાવે પ્રવેશ કરવો છે એનો પ્રવેશ દ્વાર શું છે? કે જ્ઞાન નો પર્યાય છે, આનંદ નો પર્યાય છે. એને ક્યાંથી પ્રવેશ કરવો? એ તો બંધ થઈ ગયો છે આનંદ, તો એના માટે દુઃખ છે. દરવાજો બંધ છે, આ દરવાજો ખુલ્લો છે. માટે જ્ઞાયક મુખ્ય ભાવ છે એમ કે હું ગ્રહણ કરું. બીજા તો ઘણા વિશેષણ છે આત્માના. પરમ પારિણામિક ભાવ છે, ગૃહ ભાવ છે, અપરિણામી છે, એક છે, શુદ્ધ છે, પૂર્ણ છે, એ બધા વિશેષણો છે. પણ એ જ્ઞાયકથી એને ગ્રહણ કરાવવામાં આવે છે. પહોંચે એવું નથી. આ તો જ્ઞાનના દરવાજામાં, જ્ઞાન દર્શનના દ્વારમાં પરમાત્મા શક્તિએ પરમાત્મા સદાય હાજર, હાજરા હજુર છે, સદાય હાજર એને જોવો, પોતાના સ્વરૂપનું દર્શન કરવું. બધા બધા સંપ્રદાયમાં કથાઓ હોય એ રીતે મોટા ભાગની કથાઓ મનોરંજન કરવા માટે ગોઠવણી છે એ બાળ જીવોને મનોરંજન કરવા માટે ગોઠવવામાં આવે રંજન થાય કે ભંજન થાય એને ક્યાં ખબર છે, એને તો ઠીક પડે છે. અને મનુષ્ય આયુનો કાળ એવો જે નાયક ભાવ છે તે સંસારની અવસ્થામાં અનાદિ બંધ પર્યાયની નિરૂપણાથી ક્ષીર વીરની જેમ કર્મ પુગળો સાથે એ કરવું છે. એક નાયક ભાવને સંસારની અપેક્ષાએ જોવામાં આવે તો એને કર્મ પુગળો સાથેનો સંબંધ છે, સંયોગ છે. કેવા પ્રકારનો સંયોગ છે? જેવો ક્ષીરનીરને સંબંધ છે એવો સંયોગ છે. પાણી અને દૂધ જેમ ભરેલા દેખાય છે એમ આત્મા અને પુદ્ગળો જાણે ભરી ગયા. એ કર્મના પુદ્ગળો, આ શરીર છે એ નો કર્મના પુદ્ગળો છે. આ ચામડીથી જે પ્રદેશો છે એ કેટલા દૂર છે? કાંઈ પણ દૂર નથી. એ કીડી કીડી જેવું નાનામાં નાનું વજન વગરનું પ્રાણી ચાલે તો પણ એને ખબર પડે કે અહીંયા કીડી ચાલે. દેખાય નહીં તો ખબર પડે, ક્યાંથી ખબર પડે છે કે ત્યાં આત્માના પ્રદેશો છે. એને જ્ઞાન થાય, એને જ્ઞાન થાય છે. એક ચામડીના પ્રદેશો, ચામડીના પરમાણુઓ અને આત્માના પ્રદેશો જાણે દૂધ ને પાણી ભળી ગયા હોય એવી રીતે ભળેલા જોવામાં આવે છે. પણ પરમાણુ છે તે પરમાણુ જળ છે અને ચૈતન્ય આત્મા તેનાથી જુદો છે. તદ્દન એમ સંસાર સંસારની અવસ્થામાં ક્યારથી છે? અનાદિથી છે. એ સ્થિતિ પણ જીવની અનાદિથી છે. શરીર છૂટે છે પણ કાર્બન વર્ગણાના પરમાણુઓ તો સાથે ને સાથે એ છે. વિગ્રહ ગતિમાં પણ બે શરીર સાથે રહે છે. કાર્બન શરીર ને તેજસ શરીર સાથે રહે છે. એક આયનું જે ઔદારિક શરીર છે એ સાથે રહેતું, દેવનું જે શરીર હોય એ પણ સાથે રહેતું, એ પણ એવા તેજસ પરમાણુ છે. એનાથી એનું તેજ લાગે છે, શરીરમાં પણ તેજ લાગે છે. જો ના મળદું અને જીવતા માણસ વચ્ચે દેખાવમાં ફેર પડે છે કે તેજ શરીર ત્યાં નથી. હવે આ ઉદારિક શરીર પડી રહ્યું પણ તેજ શરીર લઈને ગયો ગયો એટલે એને નિસ્તેજ લાગે. કેવું લાગે? નિસ્તેજ લાગે. ફેર દેખાય છે ને? હાથ થઈ ગયું હોય તો પણ ફેર દેખાય છે. ક્ષીરનીરની જેમ કર્મ પુદ્ગળો સાથે એક રૂપ હોવા છતાં એ તો બંધ પર્યાયની અપેક્ષાથી જીવે છે. એમ હોવા છતાં પણ એવી સ્થિતિમાં પણ શરીર હોય ત્યારે પણ કર્મ વળગેલા હોય ત્યારે પણ દ્રવ્યના સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે તો મૂળ સ્વભાવની અપેક્ષાથી જોવામાં, જીવ દ્રવ્યના મૂળ સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે તો તે શુભ અને અશુભના સ્વભાવે પરિણમતો નથી એમ કહેવાનું છે. જોવામાં આવે તો શું કે જે પુણ્ય અને પાપને ઉત્પન્ન કરનારા જે શુભાશુભ ભાવો છે તે તેના સ્વભાવે પરિણમ તો નાયક ભાવ સદાય નાયક ભાવે રહે છે. તે શુભાશુભ વિકારી ભાવે કદી થતો નથી. સ્વભાવ પલટો મારીને, સ્વભાવ સ્વભાવ પણ છોડીને, સ્વભાવનો ત્યાગ કરીને, ક્યારે શુભાશુભ વિકારી પરિણામે થતો? કે તે શુભાશુભ ભાવના સ્વભાવે પરિણમતો નથી, કે જે શુભાશુભ ભાવ અનેક રૂપે છે, એક સરખા નથી પણ અનેક રૂપે છે, એ સમસ્ત શુભાશુભમાંથી કોઈ પણ એક ભાવનો ભયને પણ પરિણમતો નથી, એટલે સમસ્ત અનેક રૂપ શુભાશુભ ભાવ તેમના સ્વભાવે પરિણમતો નથી. આ નીચેથી લઈએ. તે શુભાશુભ કેવા છે? કે પુણ્ય પાપને ઉત્પન્ન કરનારા, જેના ફળમાં પુણ્યના સંયોગો મળે, જેના ફળમાં પાપના સંયોગો મળે, તેવા પુણ્ય પાપને ઉત્પન્ન કરનારા જે કારણરૂપ ભાવો શુભાશુભ ભાવો છે, તે શુભાશુભ ભાવોના સ્વભાવે આદ્રવ સ્વભાવ, દીર્ઘ સ્વભાવ કદી પરિણમતો નથી. કેવા છે તે પુણ્ય પાપ? કે જે દુરંત કષાય ચક્રના ઉદયના વિચિત્રતાના વશે પ્રવર્તી રહ્યા, જે કષાય ચક્રનો અંત આણવો મુશ્કેલ છે. આમ કહીને શું કહેવું છે કે સામાન્ય રીતે સંસારી જીવને એમ લાગે છે કે આ જે કષાય વાળું પરિણમનનું ચક્કર ચાલી રહ્યું છે, પરિણામ ચક્રનો જે ફરતું ચક્કર ચાલી રહ્યું છે, એ એટલું ઝડપથી અને એટલું તીવ્રપણે ચાલી રહ્યું છે કે એનો અંત લાવી શકાય એવું દેખાતું નથી, એનો નાશ કરી શકાય એવું દેખાતું. અને જગતમાં કાંઈ મોહનો નાશ થતો હશે, આ જીવને કાંઈ મોહની માયા લાગી છે, માયા કાંઈ છૂટતી હશે, કાંઈ છૂટે જ નહીં, માયા કાંઈ જઈ જાય, જીવ કાંઈ મોહ છોડી હતી એ વાતનો અનુમાન એવું એને લાગે છે. એ એવું લાગે છે, પોતાનો અનુભવ જોતા એવો લાગે છે, એટલે એને દુરંત કહેવામાં આવે છે. છતાં કોઈ કોઈ જીવોએ મોહનો અને કષાયનો અભાવ કર્યો છે, કષાયનો અભાવ કરીને આ વાત કહી છે, પદ્ધતિ કહી. કહેનારાએ તો કષાયનો અભાવ કરી દીધો, પણ તને દુરંત લાગે, કઠણ લાગે, અઘરું લાગે, સંભવિત છે, પણ એનો નાશ કરવા માટે શસ્ત્ર છે, એનો નાશ કરવા માટે શસ્ત્ર છે, તારી પાસે જ એનું શસ્ત્ર છે, તારા હાથમાં તારું શસ્ત્ર છે. આટલી વાત છે, ઉપયોગ કરવાનો બાકી છે. કયું શસ્ત્ર છે? કે જ્ઞાન રૂપી શસ્ત્ર છે, જ્ઞાન શસ્ત્ર છે. જ્ઞાનાત મોહમ પ્રણશ્યતિ, જ્ઞાન થી મોહનો નાશ થાય છે. એ સિવાય કષાયનો મોહનો નાશ કરવા માટે જગતમાં કોઈ સમર્થ નથી. જ્ઞાનમ એવ મોહ નાશકારણ, જ્ઞાનમ એવ, એ જ્ઞાન જ મોહના નાશનું કારણ છે, બીજા કોઈ બીજો કોઈ મોહને તોડી શકે એવું નથી. એવો અનાદિ રૂઢ તગડો થઈ ગયેલો મોહ છે, એનો નાશ જ્ઞાન સિવાય કોઈ કરી શકે એવું નથી. દ્રવ્યના સ્વભાવથી જોવામાં આવે તો એ દ્રવ્ય સ્વભાવ કેવો છે? કે જે દુરંત કષાય ચક્ર છે, જેના અનેક પ્રકારના ચિત્ર વિચિત્ર અને ઉદયના વશે પ્રવર્તતા જે પુણ્ય અને પાપના ઉત્પન્ન કરનારા સમસ્ત અનેક રૂપ શુભાશુભ ભાવ છે, તેમના સ્વભાવે આ દ્રવ્ય સ્વભાવ કદી પરિણમતો એમ કહીને એ કહ્યું આચાર્ય મહારાજે કે તારી શુદ્ધ શક્તિ અખંડપણે અબાધિતપણે સાબુત છે. એવી છે સાબુત છે. તારી શુદ્ધ શક્તિ ને શક્તિ પણ તે કોઈ નથી. આ કસાય ચક્ર નાશ પામવો મુશ્કેલ છે, પુણ્ય પાપ નો અંત આવવો મુશ્કેલ છે એવું તને લાગે છે, પણ ખરેખર એનો નાશ કરી શકવાની શક્તિ તમે કોઈ બેઠો નથી. છે તારી પાસે એની વાત, એમ કે શક્તિ ને સંભાળ, તારી શક્તિ ને તો સંભાળ. જો સુખ નો ગજાલ દીકરી જામફળ ખાવા લંબા એટલે ભૂંગળી માંથી ભૂંગળી ફરે ઊંધો જાય લટકી જાય પકડી લે ત્યારે એ ઉદવાની શક્તિ નું ભાન ભૂલે. ત્યારે શક્તિ નું ભાન ભૂલતા પરિભ્રમણ કરે છે, દુખી થાય છે, પાંજરામાં પકડાય છે. બંધન એટલે પાંજરું ને, હે? પાંજરામાં ક્યારેક પણ પકડાય છે, પોતાની શક્તિને ભૂલે છે. ત્યારે આકાશમાં ઉડવાની શક્તિ હોવા છતાં પોપટને પકડી લેવામાં આવે છે, જીવ તો પકડી લેવામાં આવે છે, એનું કારણ એને શક્તિ ભૂલી ગયો. એ ક્ષણ માટે શક્તિ ભૂલ્યો. તું મુક્ત છો, અનંત શક્તિ નો ધણી છો, અનંત સુખ નો સાગર છો. તારું સુખ તારે કોઈ પૂજ્ય પાસે ભીખ માંગીને લેવા જવાની જરૂર નથી. એને તું ભૂલ્યો છો એટલે ઘડી ચિરિંજ ના દેહ ના પાંજરામાં, ઘણી મનુષ્ય ના દેહ ના પાંજરામાં, એમ ચાર ગતિ ના અનેક પ્રકારના દેહ ના પાંજરામાં તું ભવ્ય શાર્દુલ સાધુ ભાઈ, તું સમજીવો પણ તું સ્વાન ની જેમ ખા, ઘરે ઘરે રોટલાના બટકા મારતો ફરે છો. મને કોઈ માન આપો, મને કોઈ સન્માન આપો, મને કોઈ કઈ મદદ કરો, મને કોઈ કઈ મારી પડખે રહ્યો તો મને ઠીક પડે. એ બધી ચિંતા ને લાચારી છે. એ પોતાની શક્તિના ભાનને ભૂલવાથી મૂર્છિત અવસ્થામાં ઉભી થાય છે. ભગવાન પાસે પણ એક છે કે તું ભગવાન છો ને, તું પોતે જ ભગવાન છો. ભગવાન એમ કે છે તારે મારી પાસે કઈ માંગવાની જરૂર, હું કોઈને કઈ આપતો નથી અને આપી શકવાની કોઈ લેવા દેવાની પરિસ્થિતિ પણ નથી. જેને જૈન નું કેવળ જ્ઞાન પણ જોઈતું નથી, જોવું તો ખરી. જેને જૈન નું કેવળ જ્ઞાન પણ જોઈતું નથી એને હે પરમાત્મા હવે તો શું આપવાનો હતો? અમે તો લેવા દેવાની કડાકૂટ માંથી છૂટા થઈ ગયા. કઈ લેવું નથી ને, કઈ એ મસ્તી માંથી બોલ્યા, સ્વરૂપ ની મસ્તી માંથી. ઈચ્છા દશા એ અત્યારે કેવળ જ્ઞાન વર્તે છે, મુખ્ય નહીં ના હેતુ થી અત્યારે કેવળ જ્ઞાન વર્તે છે. અમને લેવા દેવાનું નથી ને તમારે દેવાનું. ત્યાં મુક્ત સ્વરૂપ જ છે. અરે મુક્તિ આત્મા મુક્ત સ્વરૂપ છે એ કેવું એને ગાળ દેવા જેવું છે? બંધ હોય તો મુક્ત થાય ને, બંધાયેલો કીધી હતો એમ કે એ તો ના પાડે છે કે એના સ્વભાવે કદી પરિણમો નથી, પરિણમતો નથી એમ કે છે. એક સમયની વર્તમાન સંસારની વિકારી પર્યાયે કોઈનો આત્મા થઈ ગયો નથી. એ ઉપરની છાલ છે, બગડેલી ઉપરની છાલ છે, કાઢી નાખે છે. અંદરમાં મીઠો ગોળો છે, કૃષ્ણ રાખતા ને શ્રીફળ નો કે ઉપર ની રાતડ કાઢી નાખો કુપરા પાક બનાવવા માટે, ખોલીને મીઠો ગોળો છે, સફેદ શુદ્ધ શુદ્ધ આત્મા છે અંદર, એને સંભાળો એવો છો એમ, એને સંભાળો આટલી વાત. નાયક ભાવ થી જળભાવ રૂપ થતો નથી, તેથી તે પ્રમત પણ નથી. શુભાશુભ ભાવમાં આવતો નહીં હોવાથી તે પ્રમત પણ નથી. તો પ્રમત પૂર્વક અપ્રમત થવાય છે, જો પ્રમત નથી તો પછી અપ્રમત પણ સહેજે નથી, આપોઆપ નથી, એમ કે છે. એમ કહીને આચાર્ય મહારાજે પોતાના વર્તમાન પરિણામથી પેલે પાર એવું જે નાયક સ્વરૂપ છે એનું અવલંબન લઈને અવલંબન લેવાનો ઉપદેશ આપ્યો છે. અવલંબન લઈને અવલંબન લેવાનો ઉપદેશ આપ્યો છે. અંદરથી વાત કરી.